એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક એવા પુસ્તક અને એમ કે એક એવી વ્યક્તિ વિશે વાત કરીશું જેમણે ખરેખર દુનિયા પર પોતાની એક અલગ જ છાપ છોડી છે. પુસ્તક છે ધ સોલ ઓફ અ બટરફ્લાય, રિફ્લેક્શન્સ ઓન લાઇફ્સ જર્ની.
હા, મોહમ્મદ અલી અને એમની પુત્રી જહાના યાસ્મીન અલીએ સાથે લખેલો.
બરાબર. તો આજે આપણે આ પુસ્તકના ઊંડાણમાં ઉતરીશું અને અલીના જીવનના સારને સમજવાનો પ્રયત્ન કરીશું.
અને મોહમ્મદ અલીનું નામ આવે એટલે મતલબ કોણ ના ઓળખે. 3 વખતના વર્લ્ડ હેવીવેઇટ બોક્સિંગ ચેમ્પિયન,
ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ.
હા, અને 20મી સદીના એમ કહી શકીએ કે સૌથી પ્રભાવશાળી રમતવીરોમાંના એક.
ચોક્કસ. પણ તમે જેમ કહ્યું, આ પુસ્તક ખાલી એમની રમતમાં મળેલી જીત વિશે નથી, એનાથી કંઈક વધારે છે.
હા, એ એમના આંતરિક જગતની, એમની અંદરની જે સફર હતી એની વાત છે.
એટલે પુસ્તકનો મૂળ વિચાર એ છે કે ભાઈ, સાચી તાકાત, સાચી સફળતા એ રિંગની અંદર કે પછી દુનિયાની તારીફમાં નથી.
બરાબર.
પણ એ તો વ્યક્તિના પોતાના આત્માને ઓળખવામાં, એને એમ કે ઉન્નત બનાવવામાં છે. શ્રદ્ધા, પ્રેમ, નૈતિકતા, એ બધી વાત.
બિલકુલ. પુસ્તક ભારપૂર્વક કહે છે કે જીવનનો જે સાચો અર્થ છે ને, એ શ્રદ્ધામાં, પ્રેમમાં, નૈતિક મક્કમતામાં અને હા, બીજાની સેવામાં રહેલો છે. અને અલીનું જીવન જુઓ તમે, એક જુસ્સાદાર, ક્યારેક અવાજ કરનારા યુવાન ચેમ્પિયનથી લઈને પછી પાર્કિન્સન સામે લડતા એક શાંત અને દુનિયાભરમાં માન પામેલા માનવતાવાદી બન્યા ત્યાં સુધીની એમની આખી સફર,
એ આ વાતનો પુરાવો છે,
એકદમ જીવંત પુરાવો છે.
અને પેલું શીર્ષક પતંગિયાનો આત્મા, હા, કેટલી સુંદર રીતે આખી વાત કહી દે છે.
ખરેખર
એક લડાયક જમીન સાથે જોડાયેલા કેટરપિલરમાંથી એક મુક્ત ઉડતા પતંગિયામાં બદલાવ.
હા, મતલબ યુવાન થોડો અહંકારી ફાઇટરમાંથી એક આધ્યાત્મિક રીતે જાગૃત આત્મા બનવાની વાત, ખૂબ સશક્ત રૂપક છે.
અને એમની વાર્તા આજે પણ એટલી જ મહત્વની છે ને?
ચોક્કસપણે, આજે પણ એટલી જ પ્રસ્તુત છે, કારણ કે એ આપણને યાદ અપાવે છે કે આ બધી ક્ષણિક વસ્તુઓ છે, ધન, યુવાની, તાકાત, પ્રસિદ્ધિ, એના કરતાં જે આત્માના શાશ્વત ગુણો છે એના પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે. એ મુશ્કેલીઓ સામે ટકી રહેવાની એક આધ્યાત્મિક તાકાતની મિસાલ છે.
તો ચાલો એમની આ જીવન સફરને થોડી વધુ એમ કે નજીકથી જોઈએ. પુસ્તકમાં તો વિષય પ્રમાણે વાત કરી છે, પણ આપણે થોડું ક્રમમાં જઈએ તો સમજવું સહેલું પડશે.
હા, એ બરાબર રહેશે.
શરૂઆત ક્યાંથી થઈ? એમનું બાળપણ લુઇસવિલે, કેન્ટુકીમાં.
એમનો જન્મ તો કેસિયસ ક્લે તરીકે થયો હતો, લુઇસવિલે, કેન્ટુકીમાં, એક મધ્યમવર્ગીય આફ્રિકન અમેરિકન પરિવાર અને ઉછેર ખ્રિસ્તી પરંપરા મુજબ.
ઓકે.
એક જાણીતી વાત છે કે 12 વર્ષના હતા ત્યારે એમની સાયકલ ચોરાઈ ગઈ હતી.
હા, મેં સાંભળ્યું છે.
અને ગુસ્સામાં પોલીસ ઓફિસર પાસે ગયા અને કહ્યું કે મારે પેલા ચોરને મારવો છે. અને એ ઓફિસર, જે પોતે બોક્સિંગ ટ્રેનર પણ હતા, એમણે કહ્યું, ભાઈ, મારતા પહેલા લડતા તો શીખ. અને ત્યાંથી જ શરૂઆત થઈ.
વાહ, ત્યાંથી બોક્સિંગની શરૂઆત.
હા, આ જ હતો એમનો કેટરપિલર તબક્કો. યુવાનીનો જોશ, કંઈક કરી બતાવવાની તીવ્ર ઈચ્છા અને પેલો અદમ્ય આત્મવિશ્વાસ.
અને 1960 રોમ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ.
બરાબર. અને પછી પ્રોફેશનલ કારકિર્દી શરૂ. આ બધું પેલી કેટરપિલર ચેતનાનું જ પ્રતિબિંબ હતું. પણ પુસ્તક એ પણ કહે છે કે ખાલી જીત અને અહંકાર પર ટકેલા જીવનમાં ક્યાંક ને ક્યાંક ખાલી પોરાઈ જાય છે.
અને પછી એ મોટો વળાંક આવ્યો જેણે એમનું નામ, ઓળખ બધું બદલી નાખ્યું, એમને આધ્યાત્મિક જાગૃતિ.
હા, એ કદાચ એમના જીવનનો સૌથી મહત્વનો ટર્નિંગ પોઈન્ટ હતો, નેશન ઓફ ઇસ્લામ અને એના નેતા એલિજા મુહમ્મદ સાથેનો સંપર્ક. એમના માટે બહુ પરિવર્તનકારી રહ્યો. ઇસ્લામ ધર્મ અપનાવ્યો એ એમના માટે એક કોકુન તબક્કા જેવો હતો, અંદરથી બદલાવનો સમય.
કેશિયસ ક્લે નામ છોડી દીધું.
હા, અને મોહમ્મદ અલી નામ અપનાવ્યું. એનાથી એમને એક નવી ઓળખ મળી, એક આત્મગૌરવ મળ્યો અને જીવનનો એક નવો હેતુ, એક દિશા મળી.
અને એ સમયે માલ્કમ એક્સ પણ એમના નજીક હતા, ખરું ને?
બિલકુલ. માલ્કમ એક્સ એ શરૂઆતના દિવસોમાં એમના સારા મિત્રો અને માર્ગદર્શક પણ રહ્યા હતા.
અને આ જ સમય હતો જ્યારે એમણે પેલો બીજો મોટો અને બહુ વિવાદાસ્પદ નિર્ણય લીધો, વિયેતનામ યુદ્ધનો.
હા, એ નિર્ણય તો ખળભળાટ મચાવી દીધો હતો.
એમના માટે કેટલું અઘરું રહ્યું હશે
અત્યંત અઘરું. પોતાના ધાર્મિક અને નૈતિક વિશ્વાસના આધારે એમને સ્પષ્ટ ના પાડી દીધી કે હું વિયેતનામ યુદ્ધમાં નહીં જોડાઉં.
એમનું વાક્ય પણ બહુ પ્રખ્યાત થયું હતું.
હા, મારે વિયેતકોંગ સાથે કોઈ ઝઘડો નથી, અને આ કહેવાની હિંમત કરવી એની બહુ મોટી કિંમત ચૂકવવી પડી.
શું શું થયું એમને?
એમનું વર્લ્ડ હેવીવેઇટ ટાઇટલ છીનવી લેવાયું, એમના પર કેસ ચાલ્યો, દોષી ઠેરવાયા. જોકે વર્ષો પછી સુપ્રીમ કોર્ટે એ નિર્ણય બદલ્યો.
પણ એ દરમિયાન
એમને બોક્સિંગમાંથી 3.5 વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવાયા, અને એ પણ કારકિર્દીના સૌથી સારા સમયમાં.
બહુ મોટો ફટકો.
બહુ મોટો. પણ પુસ્તક આ સમયને ખાલી આફત નથી ગણતું, એને ચારિત્ર્ય ઘડતરની એક અગ્નિ પરીક્ષા તરીકે જુએ છે. આ એમના કોકુનનો સૌથી ઊંડો, સૌથી પડકારજનક સમય હતો.
અને પછીથી એ મુખ્યધારા સુન્ની ઇસ્લામ તરફ વળ્યા, ખરું?
હા, સમય જતાં એ નેશન ઓફ ઇસ્લામથી અલગ થયા અને મુખ્યધારા સુન્ની ઇસ્લામ અપનાવ્યો. એનાથી એમની જે આધ્યાત્મિક દ્રષ્ટિ હતી એ વધુ વ્યાપક, વધુ સાર્વત્રિક બની.
આ પ્રતિબંધ પછી જ્યારે પાછા આવ્યા રિંગમાં, એ પણ એક મોટી ઘટના હતી. એમનામાં કોઈ ફેરફાર દેખાયો લોકોને?
ચોક્કસ. 1970ના દાયકામાં જ્યારે એ પાછા ફર્યા ત્યારે એ જાણે બટરફ્લાય ઉદ્ભવની શરૂઆત હતી. એ પહેલા જેવા અલી નહોતા.
કેવા હતા?
વધુ પરિપક્વ, વધુ વિચારશીલ, કદાચ થોડા વધુ વિનમ્ર પણ કહી શકાય. પણ આ નવી નમ્રતામાં પણ એક અલગ જ તાકાત હતી.
અને પેલી લડાઈઓ જો, ફ્રેઝિયર સામે, જ્યોર્જ ફોરમેન સામે.
હા, એ બધી લડાઈઓ, ખાસ કરીને રંબલ ઇન ધ જંગલ અને થ્રિલાઇન મનીલા, એ ખાલી બોક્સિંગ મેચ નથી રહી, એ એમના આંતરિક વિકાસના પ્રતીક જેવી બની ગઈ.
થ્રિલાઇન મનીલા તો બહુ ભયંકર લડાઈ હતી.
ખૂબ જ ક્રૂર. પણ એ પછી પણ એમણે ફ્રેઝિયર માટે જે આદર બતાવ્યો એ દર્શાવે છે કે એમની ચેતના કેટલી વિકસી હતી. સંઘર્ષને પણ એક ઊંડી સમજ અને કરુણાથી જોતા થયા હતા.
અને પછી બોક્સિંગમાંથી નિવૃત્તિ લીધી. એ પછી એમની બટરફ્લાય તરીકેની ઉડાન કેવી રહી?
નિવૃત્તિ પછી તો જાણે એમની બટરફ્લાય અભિવ્યક્તિ પૂરેપૂરી ખીલી. એમણે પોતાની જે વિશ્વભરમાં ઓળખ હતી, જે પ્રભાવ હતો, એનો ઉપયોગ માનવતાવાદી કાર્યો માટે કર્યો. શાંતિ સ્થાપનાના પ્રયાસો કર્યા. જુદી જુદી સંસ્કૃતિઓ, જુદા જુદા ધર્મો વચ્ચે પુલ બાંધવાનું કામ કર્યું.
યુનાઇટેડ નેશન્સના મેસેન્જર ઓફ પીસ પણ બન્યા.
હા, અને દુનિયાભરમાં ફર્યા. જ્યાં જરૂર હતી ત્યાં અવાજ ઉઠાવ્યો.
અને પછી આવ્યો એમના જીવનનો છેલ્લો પણ લાંબો સંઘર્ષ, પાર્કિન્સન રોગ.
હા, પાર્કિન્સન રોગનું નિદાન એ જાણે એમના જીવનનો છેલ્લો કોકુન તબક્કો હતો. આ બીમારીએ ધીમે ધીમે એમની શારીરિક ક્ષમતાઓ છીનવી લીધી, એમની વાણી પર અસર થઈ.
હા,
પણ આશ્ચર્ય એ વાતનું છે કે આ શારીરિક મર્યાદાઓએ એમના આધ્યાત્મિક પ્રભાવને ઓછો કરવાને બદલે વધાર્યો.
કેવી રીતે?
જે ગૌરવ, જે શાંતિ, જે સહનશીલતાથી એમણે આ બીમારીનો સામનો કર્યો એ જોવા જેવું હતું. ખાસ કરીને પેલી ક્ષણ, 1996 એટલાન્ટા ઓલિમ્પિક્સ.
હા, ઓલિમ્પિક જ્યોત પ્રગટાવવાની.
કંપતા હાથે એમણે જ્યોત પ્રગટાવી. એ દૃશ્ય કરોડો લોકો માટે પ્રેરણા બની ગયું. દુનિયાએ જોયું કે સાચી તાકાત સ્નાયુઓમાં નથી હોતી, એ આત્મામાં હોય છે.
આ જ અંતિમ બટરફ્લાય સિદ્ધાંત છે એમ કહી શકાય.
બિલકુલ. એમનો વારસો ખાલી ટાઇટલ્સ કે ટ્રોફીથી નથી બન્યો. એમનો વારસો સેવાથી, માનવતા પ્રત્યેની એમની નિષ્ઠાથી બન્યો છે.
આખી જીવનયાત્રા જોતા સ્પષ્ટ થાય છે કે એમની પાસે જીવન જીવવાનું એક મજબૂત દર્શન હતું. આ પુસ્તક એમના કયા મૂળભૂત વિચારો અને મૂલ્યો પર પ્રકાશ પાડે છે?
સૌથી મુખ્ય વાત તો એ છે કે આધ્યાત્મિકતાને હંમેશા પહેલા રાખી. અલી દ્રઢપણે માનતા હતા કે ઈશ્વર સાથેનું જોડાણ જ જીવનમાં સાચો અર્થ આપે છે, સાચી શક્તિ અને સાચી દિશા આપે છે.
અને દુનિયાની સફળતા, ચેમ્પિયનશિપ વગેરે,
એ એમના માટે ઈશ્વર તરફથી મળેલી એક ભેટ હતી, પણ ક્ષણિક. અને સાથે સાથે એક કસોટી પણ, કે તમે આ પ્રસિદ્ધિ અને શક્તિનો ઉપયોગ કેવી રીતે કરો છો.
અને શક્તિની વાત કરીએ તો એમનો વિચાર પરંપરાગત નહોતો. શારીરિક રીતે તો એ શિખર પર હતા, પણ કઈ શક્તિને વધુ મહત્વ આપતા?
એમણે બહુ જ સ્પષ્ટ કહ્યું છે કે સાચી શક્તિ શારીરિક નથી, પણ નૈતિક છે, મોરલ સ્ટ્રેન્થ.
એટલે કે
પોતાના સિદ્ધાંતો માટે, સત્ય માટે અડગ રહેવાની હિંમત, નમ્રતા રાખવી, કરુણા રાખવી, આ સાચી તાકાત છે.
વિયેતનામ યુદ્ધનો વિરોધ એ આનું જ ઉદાહરણ ગણાય?
ઉત્તમ ઉદાહરણ. એમણે બતાવ્યું કે સાચા સિદ્ધાંતો માટે ઊભા રહેવું હોય તો ક્યારેક બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે, પણ અંતરાત્માની જે શાંતિ મળે છે એનું કોઈ મૂલ્ય નથી.
પુસ્તકમાં પ્રેમ અને આદર પર પણ ઘણો ભાર છે.
હા, પ્રેમ અને માનવીય ગૌરવ, અને એ પણ સાર્વત્રિક, કોઈ જાતિ ધર્મ રાષ્ટ્રીયતાના ભેદભાવ વગર. દરેક માણસ ઈશ્વરનું સર્જન છે એટલે એ આદરને પાત્ર છે.
અને મુશ્કેલીઓ વિપત્તિઓ પ્રત્યે એમનો નજરિયો કેવો હતો?
એ પણ બહુ અલગ હતો. એ દુઃખ કે પડકારને શ્રાપ નહોતા માનતા, એને આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી માનતા હતા. જાણે એક ઉત્પ્રેરક.
જેમ અગ્નિ સોનાને શુદ્ધ કરે એમ.
બરાબર, એ જ રીતે મુશ્કેલીઓ આપણા ચારિત્ર્યને નિખારે છે. પાર્કિન્સન રોગ પણ એમના માટે નમ્રતા શીખવાનો, ધીરજ કેળવવાનો અને બીજાના દુઃખને વધુ ઊંડાણથી સમજવાનું સાધન બન્યો.
અને પેલો એમનો પ્રખ્યાત વિચાર સેવા વિશે, પૃથ્વી પરના તમારા ઓરડાનું ભાડું એટલે અન્યની સેવા.
હા, આ એક વાક્યમાં એમનું આખું જીવન દર્શન આવી જાય છે. તમને જે કંઈ મળ્યું છે, સંપત્તિ, પ્રસિદ્ધિ, તાકાત, એ ખાલી તમારા પોતાના માટે નથી,
પણ
એ ઈશ્વરે આપેલી અમાનત છે જેનો ઉપયોગ બીજાની ભલાઈ માટે, સેવામાં થવો જોઈએ. આ જ સાચો વારસો છે જે હંમેશા ટકી રહે છે.
અને છેલ્લે પેલી બટરફ્લાય ચેતનાની વાત, એનો અર્થ શું?
એનો અર્થ છે જીવનના જે વિરોધાભાસો છે એને સ્વીકારીને એમાં સંતુલન શોધવું. જેમ કે શક્તિશાળી હોવા છતાં માયાળુ બનવું, ગંભીર હોવા છતાં રમતિયાળ રહેવું, ખૂબ આત્મવિશ્વાસ હોવા છતાં ઊંડી નમ્રતા રાખવી.
આ બધા ગુણોનું એક સાથે હોવું.
હા, એ શક્ય છે, અને એ જ એક સંપૂર્ણ માનવ હોવાની નિશાની છે એમ પુસ્તક કહે છે.
એમના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા, ઘણા મહત્વના પ્રસંગો બન્યા, પણ જો આપણે ત્રણ એવા સૌથી નિર્ણાયક ટર્નિંગ પોઈન્ટ્સ પસંદ કરવા હોય જેણે ખરેખર એમના જીવનની દિશા જ બદલી નાખી, તો એ કયા ત્રણ હશે?
સારો પ્રશ્ન છે. મારા મતે પહેલો અને કદાચ સૌથી મૂળભૂત વળાંક હતો ઇસ્લામ ધર્મ અંગીકાર કરવો અને કેશિયસ ક્લેમાંથી મોહમ્મદ અલી બનવો.
હા, એ તો પાયાનો ફેરફાર હતો.
બિલકુલ, એ ખાલી નામ નહોતું બદલાયું, એક પુનર્જન્મ જેવું હતું. એનાથી એમને એક નવી ઓળખ મળી, ગૌરવપૂર્ણ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક. આત્મમૂલ્યની એક ઊંડી ભાવના આવી અને જીવન જીવવા માટે એક નૈતિક માળખું મળ્યું,
જેણે એમના પછીના નિર્ણયોને પણ ઘડ્યા.
હા, ખાસ કરીને વિયેતનામવાળો નિર્ણય. આ એક અંદરની તાકાતનો સ્ત્રોત હતો.
બરાબર. બીજો કયો પ્રસંગ એટલો જ મહત્વનો ગણી શકાય?
બીજો મારા મતે વિયેતનામ યુદ્ધના સૈન્ય ભરતી ડ્રાફ્ટનો ઇનકાર.
હા, એ પણ બહુ મોટી ઘટના હતી.
એક એવો જાહેર અને એમ કહીએ કે જોખમી નિર્ણય હતો જેણે એમની કારકિર્દી, એમની આર્થિક સ્થિતિ, એમની આબરૂ, એમની સ્વતંત્રતા બધું દાવ પર લગાવી દીધું હતું.
અને એણે એમને શું બનાવ્યા?
એ ઘટનાએ એમને ખાલી એક મહાન બોક્સર ન રહેવા દીધા, એમને એક નૈતિક નેતા બનાવ્યા, અન્યાય સામે લડનારા બનાવ્યા, દુનિયાભરના જે દબાયેલા લોકો હતા એમના માટે પ્રેરણાનું પ્રતીક બન્યા.
એમણે બતાવ્યું કે સિદ્ધાંતો ચેમ્પિયનશિપથી પણ મોટા છે.
એકદમ.
અને ત્રીજો વળાંક, જે શારીરિક રીતે કદાચ સૌથી વધુ પીડાદાયક હતો પણ કદાચ આધ્યાત્મિક રીતે ઘણું શીખવી ગયો.
ત્રીજો વળાંક હતો પાર્કિન્સન રોગનું નિદાન અને જે રીતે એમણે એ બીમારી સાથે જીવવાનું સ્વીકાર્યું. આ બીમારીએ એમના શરીર પર સીધો હુમલો કર્યો. શરીર જે એમની ઓળખનો મોટો હિસ્સો હતો, એમની ઝડપ, સ્ફૂર્તિ, વાણી.
હા,
પણ જેમ જેમ શરીર નબળું પડતું ગયું એમ એમ એમની અંદરની પેલી આધ્યાત્મિક શક્તિ વધુ દેખાતી ગઈ.
એ કેવી રીતે?
જે ગરિમાથી, જે ધીરજથી, જે શાંતિથી એમણે આ લાંબો સંઘર્ષ સહન કર્યો, એણે શારીરિક સંપૂર્ણતાના આપણા જે ખ્યાલો છે એને પડકાર્યા.
બરાબર.
એમણે જાણે મૌન રહીને દુનિયાને શીખવ્યું કે સાચી શક્તિ અને ગૌરવ શરીરની ક્ષમતાઓમાં નથી, અને નબળાઈમાં પણ એક ઊંડો અર્થ અને માનવતા હોઈ શકે છે.
મોહમ્મદ અલીનું જીવન ખરેખર એક ખુલ્લા પુસ્તક જેવું છે, અને તેમાંથી ઘણું શીખવા જેવું છે. એમના જીવન અને આ પુસ્તકના સંદેશમાંથી આજના સમયમાં આપણા જેવા સામાન્ય લોકો માટે શું શીખવા જેવું છે, કયા બોધપાઠ છે?
અરે, ઘણા બધા છે. પહેલું તો એ કે પોતાના સિદ્ધાંતો, પોતાના મૂલ્યો શું છે એ વિશે સ્પષ્ટ થવું અને એને વળગી રહેવું
એ કેટલું મહત્વનું છે.
હા, અલીનું જીવન બતાવે છે કે જો તમને ખબર હોય કે તમે શા માટે ઊભા છો, તો ગમે તેવી મુશ્કેલી આવે તમે ટકી શકો છો. આપણો પોતાનો એક આંતરિક નૈતિક આધાર હોવો જોઈએ.
અને જીવનમાં જે મુશ્કેલીઓ આવે, પડકારો આવે, એનો સામનો કરવા વિશે શું શીખવા મળે?
સ્થિતિસ્થાપકતા કેળવવાનું, રેઝિલિયન્સ, એટલે કે મુશ્કેલીમાંથી પાછા બેઠા થવાની ક્ષમતા.
હા,
અલીની જેમ આપણે પણ વિપત્તિઓને ખાલી ખરાબ નસીબ ગણવાને બદલે એને વિકાસની તક તરીકે જોઈ શકીએ, આપણા આત્મબળની કસોટી તરીકે જોઈ શકીએ.
આ પરિસ્થિતિ મને શું શીખવી રહી છે,
એવો સવાલ પૂછવો.
બરાબર, આ એક સવાલ આપણો નજરિયો બદલી શકે છે અને સંઘર્ષમાં પણ કંઈક અર્થ શોધવામાં મદદ કરી શકે છે.
એમના આત્મવિશ્વાસ વિશે શું કહી શકાય? ક્યારેક એ થોડો વધારે પડતો, અહંકાર જેવો લાગતો, પણ એની પાછળ શું હતું?
હા, આત્મવિશ્વાસ અને સકારાત્મક સ્વમાન્યતાની શક્તિ. એ સાચું કે ક્યારેક એમનો વિશ્વાસ બળાઈ જેવો લાગતો, પણ એમના માટે એ પોતાની ક્ષમતામાં અતૂટ શ્રદ્ધા હતી. એ કહેતા રહ્યા, હું મહાન છું, અને પછી એ સાબિત પણ કરી બતાવ્યું.
એટલે પોતાનામાં વિશ્વાસ રાખવો જરૂરી છે, બહુ જરૂરી, અને સકારાત્મક વિચારવું એ લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી છે. પણ હા, એ આત્મવિશ્વાસ નમ્રતા સાથે સંતુલિત હોવો જોઈએ, જે અલીએ એમના પછીના જીવનમાં કરી બતાવ્યું.
અને સેવા અને આદરના પાઠ,
એ પણ એટલા જ મહત્વના. સેવાને જીવનનો એક ભાગ બનાવવાની પ્રેરણા મળે છે. પીડું પૃથ્વી પરના ઓરડાનું ભાડું ચૂકવવા માટે કંઈ બહુ મોટા કામો જ કરવા જરૂરી નથી,
નાના કામો પણ ગણાય.
ચોક્કસ, દયા, સહાનુભૂતિ, મદદના નાના રોજબરોજના કામો પણ એટલા જ મૂલ્યવાન છે. અને સાર્વત્રિક આદર, લોકો ભલે અલગ હોય, ધર્મ, જાતિ, વિચાર, પણ એમનાથી પર ઉઠીને દરેક વ્યક્તિમાં રહેલી જે કોમન હ્યુમેનિટી છે એને જોવી અને માન આપવું.
અને છેલ્લે પરિવર્તન વિશે, જીવનમાં જે બદલાવ આવે છે એના વિશે.
હા, એ સ્વીકારવું કે પરિવર્તન તો જીવનનો નિયમ છે. અલીનું એક સરસ વાક્ય છે, જે માણસ 50 વર્ષની ઉંમરે દુનિયાને 20 વર્ષની જેમ જ જુએ છે, એણે પોતાના જીવનના 30 વર્ષ વેડફી નાખ્યા છે.
બહુ સાચી વાત
છે, એને સ્વીકારવી. પાર્કિન્સન સાથેની એમની સફર એ જ શીખવે છે કે આપણી મર્યાદાઓ, આપણી નબળાઈઓ એ શરમની વાત નથી,
પણ એ શું બની શકે છે,
એ આપણને વધુ માનવીય, વધુ સહાનુભૂતિશીલ બનાવી શકે છે. એ પણ એક પ્રકારની શક્તિ જ છે.
ખૂબ જ સરસ, આખી ચર્ચા બહુ ઊંડાણપૂર્વક થઈ. આ સમગ્ર વાતચીતના અંતે જો આપણે શ્રોતાઓ માટે 3 મુખ્ય મુદ્દા, 3 તારણો રજૂ કરવા હોય જે એમને યાદ રહે, તો એ કયા હશે?
ચોક્કસ, હું 3 મુખ્ય સૂઝ આ રીતે રજૂ કરીશ.
પહેલી,
1, ભાવનાત્મક સૂઝ. સાચી શક્તિ અને સાચું ગૌરવ ઘણીવાર આપણી દેખીતી નબળાઈઓ અને આપણી સહનશીલતાના મુકાબલામાંથી જ જન્મે છે. મોહમ્મદ અલીએ પાર્કિન્સનનો જે રીતે સામનો કર્યો શાંતિ અને ગરિમાથી, એ બતાવે છે કે પ્રેમ, કરુણા અને આંતરિક શાંતિ એ બહારની સિદ્ધિઓ કે શારીરિક ક્ષમતાઓ કરતાં ક્યાંય વધુ શક્તિશાળી છે. આપણી મર્યાદાઓ આપણને વધુ ઊંડાણપૂર્વક માનવ બનાવે છે.
બહુ સરસ, બીજી સૂચ કઈ?
1, બૌદ્ધિક સૂચ. જીવનનો સાચો અર્થ અને જે વારસો હંમેશા ટકી રહે છે એ ભૌતિક સફળતા, પદવીઓ કે દુનિયાની વાહવાહીમાં નથી, પણ એ વ્યક્તિના પોતાના આંતરિક આધ્યાત્મિક વિકાસમાં છે, એની નૈતિક હિંમતમાં છે અને માનવતાની નિસ્વાર્થ સેવામાં રહેલો છે. આપણે શું મેળવીએ છીએ એના કરતાં આપણે શું બનીએ છીએ અને બીજાના જીવનમાં શું ફાળો આપીએ છીએ એ વધુ મહત્વનું છે.
અને ત્રીજી, સાર્વત્રિક સૂઝ.
એક સાર્વત્રિક સૂઝ, પડકારો અને મુશ્કેલીઓ જીવનનો ભાગ છે, એને ટાળી શકાય નહીં, પરંતુ તે આપણા ચારિત્ર્યને ઘડનારા અને આપણને વિકાસ માટે પ્રેરિત કરનારા પરિબળો પણ છે. આપણે આ પડકારોનો સામનો કેવી રીતે કરીએ છીએ એ જ આપણી સાચી ઓળખ નક્કી કરે છે. પોતાના સિદ્ધાંતો પર મક્કમ રહેવું, જીવનભર શીખતા રહેવું અને પરિવર્તનને સ્વીકારવું અને પોતાની શક્તિ અને સમયનો ઉપયોગ બીજાની સેવામાં કરવો, આ એક અર્થપૂર્ણ અને પ્રભાવશાળી જીવન જીવવાની ચાવી છે, અને આ કોઈપણ વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિમાં અપનાવી શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.